બે ગાથામાં ભગવાને જ્ઞાનીની ઓળખાણ આપી. મોહભાવ જેનો ક્ષય થયો છે અથવા પ્રશાંત છે પડ્યો છે, આખું જગત જેને સ્વપ્નવત છે અથવા એઠવત છે, આખું જગત એઠવત છે. એઠની કોણી છે? એઠ પ્રત્યે કોની પ્રીતિ હોય? એવી જ્ઞાનીની દશા કીધી છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદને અગણી, હો વંદને અગણી. આ એની દશા છે. વર્તે વર્તના, જ્ઞાનીની વર્તના અને અજ્ઞાનીની વર્તના. જ્ઞાનીની આ વર્તના છે, એની આ દશા છે, એનું વર્તન આ છે. બે છતાં બે છે એને જ વર્તના છે, બે નથી એની વાત જ નથી. બે રહીત છે તો સિદ્ધ ભગવાન, એની વર્તના ક્યાં લેવા જવાની છે? બે છતાં જેની દશા, બે હોય તેની બધી જ વર્તના હોય, દેહના ધર્મો પણ હોય, છતાં વર્તે દેહાતીત. એ ઇન્દ્રિયોને વસ્ત એની વસ્ત નથી વર્તન એનું, એને ઇન્દ્રિયોનો એકે વિષય નથી, વિષય કસાયના આધાર ઉપર એની કોઈ વર્તના નથી. ત્યારે અજ્ઞાનીને બંધ મોક્ષ છે કલ્પના ભાખે માય વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાન તેવાય મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાન નો દ્રો માત્ર જ્ઞાન નો દ્રો નહીં કશાય ઉપશાંતતા નહીં અંતર વૈરાગ સરળપણ ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ એ મતાર્થી દુર્ભાગ. આ વર્તનમાં આટલો ભેદ જમીન આસમાનનો, એકની દશા અને બીજાની દશાનો કોઈ તુલન થઈ શકે એમ નથી. વાણીની વાત આપણે લીધી એટલે એને રિપીટ નહીં કરીએ. ઉપદેશ, જ્ઞાનીનો ઉપદેશ અને અજ્ઞાનીના ઉપદેશની અંદર એક વિલક્ષણ કારણોના ભેદની અંદર શું ભેદ છે? ભગવાને સરસ કહ્યું છે. આંખ 755માં કહ્યું છે, નેત્રાંગ શ્રુત અને શ્રુત તત્વના ઉપદેશક જ્ઞાની હોય છે. અજ્ઞાની વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું. એને તો શું કામ ભણ્યો છે? શાસ્ત્ર વાદ વિવાદ માટે. ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. એને તો ધર્મનો ઉપદેશ પણ શું કામ દેવો છે? લોકોને રંજિત કરવા છે, અને લોકો તો કસાય સૌથી રંજિત થાય છે. એટલે રાગ કથા, પ્રેમ કથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા, ડાયરી ને શાયરી ને ગઝલ ને ટૂચકા ને હાસ્ય ને રમૂજ ને લોકોને મનોરંજન કરાવવું છે. અજ્ઞાનીની વાણી એના ઉપદેશમાં ભેદ છે. જ્ઞાનીનું કે છે ઉપદેશનું સ્વરૂપ સ્પૃહારહિત છે, નિરીક્ષાપણેનો ઉપદેશ છે. પરમ કૃપાળુ દેવે મુનિઓને કહ્યું કે સ્વાધ્યાય કરવો એ તમારી ફરજ છે, તમારે સ્વાધ્યાય આપવો જોશે. તમે મુનિપણું લઈને બેઠા છો, પણ શ્રાવકો તરફ આ મારું બહુમાન કરે, આ મારું સત્કાર કરે, આ મને સારી ગોચરી વળાવે,
એ દૂષિત ભાવ સ્વાધ્યાય વખતે આવવો ન જોઈએ. વ્યાખ્યાનની ઉપદેશ વાણીમાં આ ભાવ આવે તો એનો ઉપદેશ ઈચ્છા સહિતનો છે, જ્ઞાનીનો ઉપદેશ નિરીચ્છાપણે હોય છે. ગ્રહવાસમાં જ્ઞાની ઉપદેશ ન દે, અવિરત રહીને માર્ગ ન ચલાવે અને વ્રતને અદરાવે નહીં. 707 ની અંદરના ઉપદેશ છાયા 7 અને પાનો નંબર 707. ઉપદેશથી જો એ ઉપદેશ આપે તો એ જીવો બુઝે એવો પરમશ્રુત આધારિત એનો ઉપદેશ હોય છે. જીવો બુઝે આ એનું લક્ષણ. અને ઉપદેશથી સમ્યક જ્ઞાન દશા, સમ્યકત્વ અને ઉપદમ કુક્ષમ દશાનો લાભ તે ઉપદેશ સાંભળનારને પ્રાપ્ત થાય છે. ત્યારે સામે એ જ ભાગની અંદર કહ્યું છે ઉપદેશ છે એના 7મા ભાગમાં, અજ્ઞાનીનો ઉપદેશ સકામપણે હોય છે, એની સામે કંઈ લેવું છે. સકામપણે ઉપદેશ છે, એનો ઉપદેશ રૂચિકર છે, રાગ પોષક છે અને સંસાર ફળને આપનાર છે. રાગ પોષક છે એટલે મજા આવે છે આપણને, સંસાર ફળને આપનાર છે, સંસારથી મુક્ત કરાવનાર નથી. ગ્રહવાસમાં પણ ઉપદેશ દે અને માર્ગને ચલાવે, અવિરતપણે રહીને પણ માર્ગને ચલાવે અને વ્રતને અદરાવે. અને એનો ઉપદેશનું જે સંસાર ફળથી પ્રાપ્ત થાય અને એના ઉપદેશથી જે પહેલી વાત કરી કે સમ્યક જ્ઞાન દશા, સમ્યકત્વ અને ઉપસમ દશાનો ભાવ, તો કે એક પણ દશા આનાથી પ્રાપ્ત થવી અસંભવ છે. અજ્ઞાનીના ઉપદેશથી એક પણ દશાની, તેવી એક પણ દશાની પ્રાપ્તિ ન થાય. યોગ જીવનની અંદર જ્ઞાની ને અજ્ઞાની બંને વ્રત તપ નિયમ જપ તપ બધું કરતા હોય એને યોગ કહે છે. મોક્ષ માર્ગની સાધના અનેક પ્રકાર છે એને યોગ કહેવાય છે. જુદા જુદા પ્રકારની સાધનાના જુદા જુદા યોગ છે. તો કે યોગાદિમાં તો કે જ્ઞાનીના તો આશ્રવ પણ મોક્ષના હેતુ થાય, કારણ કે તેમાં ઉપયોગની જાગૃતિ છે. અને અજ્ઞાનીની સમ્મર ક્રિયાઓ પણ બંધનો હેતુ થાય, કારણ કે ઉપયોગની જાગૃતિનો સ્વતંત્ર અભાવ છે. નહી સંદે આશ્રવ જ્ઞાનીનો સંવર્થ બની જાય, અજ્ઞાનીનો સંવર આશ્રવ બની જાય, કારણ કે ઉપયોગની જાગૃતિ એકમાં છે અને ઉપયોગની જાગૃતિનો સદંતર અભાવ બીજામાં છે. આ વિલક્ષણ કારણો યોગમાં પણ વિલક્ષણ કારણો પકડવાના છે. અને છેલ્લે આશ્રયની ફલશ્રુતિ. અજ્ઞાનીનો આશ્રય લીધો હોય તો શું થાય અને જ્ઞાનીનો આશ્રય લીધો હોય તો શું થાય? તો આશ્રયની ફલશ્રુતિ. આશ્રયની ફલશ્રુતિમાં કહે છે અજ્ઞાનની નિવૃત્તિ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય, મિથ્યા આગ્રહ આદિની મંદતા થાય અને થોડા કાળે જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. 692. 200માં કહ્યું છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય છે, તેથી જ અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. અને 692માં કહ્યું છે કે મિથ્યા આગ્રહ આદિની મંદતા થાય છે તે પુરુષના આશ્રયે. અને જીવ તદભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપ સ્થિતિને પ્રાપ્ત કરે છે. આ જ્ઞાનીનો આશ્રય લેવાથી આ ફળ મળે છે. અને અજ્ઞાનીમાં તો કે અનંતાનુબંધીનું ઉપાર્જન થાય છે. આ ભવે છૂટવાની વાત તો દૂર રહી, બીજા ભવે છૂટવાની વાત તો દૂર રહી, એને સંસારનો અનંત અનુબંધ થઈ જાય છે, અનંત સંસારનો અનુબંધ થઈ જાય છે અજ્ઞાનીનો આશ્રય કરવાથી. કૃપાળુદેવે 800માં કીધું જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એમ સ્વાભાવિક સમજાય છે, છતાં લોક લજ્જા આદિ કારણોથી જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી અને એ જ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. પ્રભુ અમે અનંત સંસારમાંથી કેમ નથી છૂટતા? અમારો સંસાર કર્મ ભોગવાઈ જાય તો પછી અમે સંસારમાંથી છૂટી જાય ને? કર્મ ભોગવાઈ જાય તો અમે સંસારમાંથી છૂટી જવા જોઈએ. નિયમ તો એ છે કે થાય ભોગથી દૂર. આપે કહ્યું તો ભોગવવામાં કઈ બાકી નથી રહ્યું, અમે કેટલા ભોગવીએ છીએ. નહીં છૂટે તું તો અનંત સંસારનો અનુબંધી થઈ ગયો, કેમ કે કેના આશ્રય તારો સંસાર તું ભોગવશ? આ કર્મ ભોગવશ એ કેના આશ્રય ભોગવશ? આપણે કર્મનો ભોગવટો કરીએ છીએ એ કેના આશ્રય કરે છે? જ્ઞાનીના આશ્રય કર્મનો ભોગવટો કરીએ છીએ કે અજ્ઞાનીના આશ્રય કરીએ છીએ? દેહની અંદર સાતા અસાતા આવે કેનો આશ્રય શોધીએ છીએ? ધંધાની અંદર પૈસા કમાવ્યા છે, કોઈ પણ પ્રકારની સ્થિતિની અંદર આમ આમ ભારફેર થઈ છે, કેનો આશ્રય લેવા જોઈએ છે? સંપત્તિ લેવી છે, પ્રોપર્ટી લેવી છે, જર જવેરાત લેવું છે, આ પ્રકારની અનેક સંગ્રહ પરિગ્રહની ઈચ્છાઓ થઈ છે. જીવનની અંદરના ઉદ્ભવ થતા બધા જ પ્રસંગો લઈ લો, વ્યવહારના, પરિગ્રહના, સંગ્રહના, દેહના, દેહ સંબંધિતના, સ્વજનના, શિક્ષણના, સંતાનના, ઉછેરના. આપણો સંસાર આપણે કહીએ છીએ કે અમારે ભોગવવો પડે, આ છોકરાઓનું પાલન કરવું પડે, આ શિક્ષણ દેવું પડે, આ ઘરના લોકોનું બધું ધ્યાન રાખવું પડે, આ વસ્તુ લાવવી પડે, આ બધાની અંદર પ્રશ્ન ઉપસ્થિત થાય. આશ્રય કેનો લઈએ છીએ? વેર ધેર ઇઝ અ પ્રોબ્લેમ, જ્ઞાનીનો કે અજ્ઞાનીનો. ભગવાને એક જગ્યાએ લખ્યું છે કે મુમુક્ષુ જીવના એક શ્વાસોશ્વાસ જ પોતાની મેળે ચાલે, બાકી તો બધું જ્ઞાની અજ્ઞાતી ચાલે. ક્યાં જ્ઞાનીની વાત કરવી એની? અને એના આશ્રયનું આ પરિણામ છે, અનંત સંસારનો અનુબંધ થાય છે એમ એની આશ્રયની ફલશ્રુતિ છે. અહીંયા આ વિલક્ષણ કારણો 7-8 પ્રકારના જુદા જુદા પત્રોના અનુસંધાને જે દશા છે એ દશાની આપણે થોડી વિચારણા કરી અને હવે આપણે આ વિષયની થોડી આજના પૂરતી સમાપ્તિ તરફ જઈએ. આંખ 674 ની અંદર જે મુસીબત છે આપણી, બરોબર એના ઉપર લક્ષ રાખીએ. જ્ઞાન દશા અથવા વિતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મ ગુણ છે અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી તેમજ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વિતરાગને તે ઓળખી શકતા નથી. કારણ કે આ બાહ્ય દશાનો વિષય નથી. શેનો વિષય છે? તો કે અંતરાત્મ ગુણ છે. આ દૈહિક ચેષ્ટાનો વિષય નથી અને અંતરાત્મપણું એ બાહ્ય જીવોનો વિષય નથી, બહિરાત્માનો વિષય નથી. અંતરાત્મપણું તો જેની આ મુમુક્ષુ વૃત્તિ થઈ છે એનો વિષય છે આ જ્ઞાનીને ઓળખવાનો. એટલે એને જગતના જીવોને તો આનો કોઈ અનુભવ નથી અને અનુમાન કરી શકે કદાચ, અનુભવ ન હોય તો અનુમાનથી વસ્તુને પકડાય તો કે એવા સંસ્કાર નથી. ખ્યાલ આવે છે? અનુભવ નથી, તથારૂપ અનુમાન પણ પ્રવર્તે તેવા જગતવાસી જીવોને ગણું કરીને સંસ્કાર નહીં હોવાથી, સંસ્કાર પણ નથી એટલે અનુભવ પણ નહીં કરી શકીએ, અનુમાન પણ નહીં કરી શકાય. કેમ કે બાહ્ય જીવ છે, સંસારની અંદર જેની વૃત્તિ છે તે તો કે છે નહીં હોવાથી ઓળખી શકતા નથી. કોઈક જીવ તો કેવી રીતે ઓળખાય છે? કોઈક જીવ સત્સમાગમના યોગથી, સહજ શુભ કર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે કોઈક જીવ ત્રણ કારણથી. એક તો સત્સમાગમનો યોગ, સહજ શુભ કર્મનો ઉદય, અને ત્રીજું તો કે કંઈક સંસ્કાર પામીને, કોઈ એવું એનું વાતાવરણ સત્સંગનું હોય એમાં સત્સંગમાં આ સત્પુરુષને ઓળખવાના સંસ્કાર મળે. સૌભાગભાઈએ 333ના આંકમાં લખ્યું છે, કૃપાળુદેવે પૂછાયું છે કે સત્પુરુષ કેમ ઓળખાતા નથી. સૌભાગભાઈએ જવાબ લખ્યો છે કે નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત્ય જણાય અને એથી કરીને સત્પુરુષને ઓળખે. કૃપાળુદેવે મોહર મારી છે કે તમારો જવાબ યથાર્થ છે. પણ સત્સંગ કેવી રીતે કરવાનો? નિરપક્ષ થઈને. હવે એ વિષય જુદો છે, આખો પાછો લાંબો થઈ જશે. નિરપક્ષ થઈને સત્સંગ કરે, આ તો પોતાનો પક્ષ લઈને જ બેઠો છે પછી જ સત્સંગ કરે છે, એટલે સત ઓળખાતું નથી. તો કે છે તથારૂપ કઈ સંસ્કાર, એટલે સંસ્કાર થતા નથી. સત્સંગના સંસ્કાર થવા જોઈએ જીવ ઉપર, એ થતા નથી. તથાપી હવે આ ત્રણ સ્થિતિ તો કોઈ પોસિબિલિટી કીધી. હવે ત્રીજી, ખરેખરું ઓળખાણ તો જ્ઞાની પુરુષનું, સત્પુરુષનું ખરેખરું ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુતા પ્રગતિએ તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરીએ, અંતરાત્મ વૃત્તિ પરિણમીએ, જેવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે. ખરેખરું ઓળખાણ કોણ કરી શકે? ફરીથી, ખરેખરું ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુતા પ્રગટ થયે, એટલે મંદ મુમુક્ષુ કે મધ્યમ મુમુક્ષુ પેલા વાણીની અંદર વિભ્રમમાં ફસાઈ જાય, પણ દ્રઢ મુમુક્ષુતા, જ્ઞાની જે ઓળખે છે તેને ઉત્તમ મુમુક્ષુ જાણવો. દ્રઢ પેલા મુમુક્ષુપણું ને દ્રઢ ચલે જ ન થાય, અને મુમુક્ષુપણું દ્રઢ એટલે માત્ર મોક્ષની અભિલાષા, બીજી કંઈ નથી. ગમે તેવા ચમત્કાર બતાવે આ સંસારની, ગમે તેવા શોખ આ જન્મને પૂર્વ જન્મની, એક પણ દ્રષ્ટિ નથી એની સામે. ખ્યાલ છે કે નહીં, મારે આ નથી જોઈતું, મારે શું જોઈએ છે એનો એક લક્ષ્ય છે માત્ર મોક્ષ અભિલાષ. આ દ્રઢ મુમુક્ષુતા છે એની. ભાવનો ખેદ છે મને જેનાથી સંસારનું પરિભ્રમણ થાય, એવી વાત તમારી સાવ સોનાની હોય તો મારે જોઈતી નથી. કોઈ ચમત્કાર નહીં, કોઈ રિદ્ધિ નહીં, કોઈ લબ્ધિ નહીં, કોઈ સિદ્ધિ નહીં. આમ થઈ જશે કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી જોઈતી. રામકૃષ્ણ પરમહંસ પાસે અષ્ટ સિદ્ધિ હતી અને વિવેકાનંદને બોલાવીને કહ્યું કે તું મારો સૌથી પ્રિય શિષ્ય છો અને હે નરેન્દ્ર, આ દેહ હવે છૂટી જવાનો છે, પણ માં કાલીની કૃપાથી મારી પાસે અષ્ટ સિદ્ધિ છે અને હું જેને સ્પર્શથી આપવા ધારવીને આપી શકું છું, તો તું બેસ સામે એટલે હું તને આ સિદ્ધિ આપું. ઉભા રહ્યો ગુરુદેવ, આનાથી મને બ્રહ્મ પ્રાપ્ત થશે? તો કે એનાથી એ ન થયો, બાકી બધું થાય, હવામાં ઉડાય, ઊંચે બેસાય, પાણી ઉપર ચલાય, સ્પર્શ સિદ્ધિ, મંત્ર સિદ્ધિ, વાક્ય સિદ્ધિ, ઘણા પ્રકારના. મારે કઈ જોઈતી નથી, તમારે જેને આપવી હોય એને જે ઈશ્વરની પ્રાપ્તિની ઝંખના આપે એ સિવાયનું રામકૃષ્ણ પણ જો બીજું આપતો હોય તો એને જોઈતું. ગમે તેવી રિદ્ધિ સિદ્ધિની અંદર પણ જોઈતી નથી મારે. આ સ્થિતિને સમજવાની છે. દ્રઢ મુમુક્ષુતા, જ્ઞાનીને કોણ ઓળખે, સત્પુરુષને કોણ પહેચાને આ જગતની અંદર? અને દ્રઢ મુમુક્ષા પ્રગટાવવા માટેનો, મેં કહ્યું કે વિષય આખો જુદો છે. મુમુક્ષુતા પ્રગટી તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ, તથારૂપ સાહેબ સમજાયું તો ઉપાદાન અને નિમિત્ત બંનેનો યોગ, એવો પોતે દ્રઢ મુમુક્ષુ છે અને સામે ઉત્તમ સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થયો છે. ગુરુ લોભી શિષ્ય લાલચ્યું, બોનો બેઠે પથ્થર નાવ, બે ડૂબવાના છે અને ઓલો ડૂબાડવાનો છે. ગુરુ નિષ્પૃહ છે, શિષ્યને મોક્ષ સિવાય કોઈ લાલચ નથી. સંસારના કોઈ સુખની ઇન્દ્રાદિક પદવી પણ એને જોઈતી નથી, એટલે એવી કોઈ વાત આવે તો પણ જ્યાં ચલિત થતો નથી. ટેસ્ટિંગ કરે કદાચ ગુરુ તો, કે ના મારે ને જ જોઈતી, મોક્ષ હોય તો બોલો, નહીં તો મારે તમારું પણ કામ. આત્મા આપો, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરીએ અને આવો પુરુષ મળ્યો હોય તો પછી એના ઉપદેશને અવધારણ કરીએ, અંતરાત્મ વૃત્તિ પરિણમીએ, એનો બોધ મળ્યો, ઉપદેશને અવધારણ કર્યો, વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા, ત્યાંય અકર્તા થયો. કર્મનો અકર્તા થયો તો કર્મનું ભોગતાપણું સંભવે ખરું, અને કર્મનું ભોગતાપણું અકર્તાપણું ભોગતાપણું મટે તો સ્વભાવનું કર્તાપણું ને ભોગતાપણું થાય. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ, કર્તા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ, મોક્ષ કહો નિજ શુદ્ધતા તે પામે તે પણ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રં. અને આ પુરુષ પછી આવા પુરુષનો તથારૂપ જોગ અને એની અંદરથી ઉત્પન્ન થાય જ્ઞાની અજ્ઞાનીના ભેદ, એને માટેની આ વિષયનો વિરામ આપણે કરીએ છીએ, પણ પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. આગળ ને આગળ આ વિષય ચાલશે અને આપણને પણ સાહેબજીના યોગથી આની અંદરના કેટલાય પ્રશ્નો, કેટલી મૂંઝવણો, વિષય હજી આગળ ચાલે એમ છે, પણ અહીંયા એને અલ્પ વિરામ આપું છું. વિષયનું પૂર્ણ વિરામ થતું નથી. સુખ ધામ આનંદ સુસંત ચાહે દિન રાત્ર રહે તર ધ્યાન માહી પર શાંતિ આનંદ સુધામય જે પ્રાણમો કર
करते
देव की जय परम पारो देव।